જોઈએ વિશ્વમાં વચનામૃતમાં મહારાજ શું કહે છે. સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે, સંવત 1876 પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તક્યા નખાવીને બિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી અને તે પાગને વિશે પીળા પુષ્પનો તોરો બિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર બિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને ધોળા ચોફાળો ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા, જે સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. મહારાજ કે સાંભળો, અમારે પ્રશ્ન ઉત્તર કરવો છે, બધાને પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું, જે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. સંતો ભક્તોના મનમાં એમ કે મહારાજ કંઈક ઇન્દ્રિય અંતકની વાત પૂછશે, વેદ વેદાંતની વાતો કાંઈક કરશે, પણ આ તો હવે જુદી ભાતનું પૂછ્યું, અજ્ઞાની અતિશય અજ્ઞાની કોણ છે? ભણેલો છે કે અભણ છે, ડાહ્યો છે કે મૂર્ખ છે, ધનાઢ્ય છે ગરીબ છે, અજ્ઞાની કોણ છે? ખાલી અજ્ઞાનીનો, અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ છે? એટલે કશી ખબર જ ન પડે ને અજ્ઞાનીમાં અજ્ઞાની કહેવાય. આ માણસ અજ્ઞાની છે એમ ઘણી ફેરી કહે ને તો એનો મતલબ કે બિચારો પૂર્ણ અજ્ઞાની નથી, વાતને પૂરી જાણતો નથી, એને ખાલી અજ્ઞાની કહેવાય. વાતને જાણે તો છે પણ ચોક્કસ ખબર નથી, એને અજ્ઞાની કહેવાય. અજ્ઞાનીમાં અજ્ઞાની એમ કશું જ જાણતો નથી, એને શું કહેવાય? અજ્ઞાનીમાં અજ્ઞાની. બે ત્રણ ચોપડી ભેળ્યા પછી એમ કે ફલાણા ભાઈ કોલેજ કે ના, એ તો અભણ છે, અભણ છે, એને વાંચતા તાવડે છે, પણ બે ત્રણ ચોપડી ભણ્યા માટે શું કહેવાય? અભણ છે. અને કોઈ હાવ અંગૂઠો દબાવી દીધો હોય અને પછી પૂછે કે આ ભાઈ ભણે, અરે એ તો હાવ અભણ છે, સમજાય? એને એકડો લખતા આવડતો નથી. મહારાજ અભણની વાત નથી કરતા, હાવ અભણની કરે છે. અજ્ઞાની માં અજ્ઞાની, જેને કશી ખબર જ નથી પડતી, એવો મહારાજ કે કોણ છે? કોઈથી ઉત્તર ન થયો. પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું, જે હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે. મહારાજ ઉત્તર ન કરે ત્યાં સુધી પરશુ એમનો છૂટતો જ રહેતો હશે. એમાં વળી કોકને એમ થતું લખે ને મને પૂછશે તો, ઠોઠ વિદ્યાર્થી હોય ને, ઠોઠ વિદ્યાર્થી ગામડામાં એવું હોય, પછી ટીચર 15 દાડ અઠવાડિયે એક પછી એક બધાને વંચાવે, એમાં ઠોઠ વિદ્યાર્થીના મનમાં એમ થાય કે ઓહો મારો વારો આવી, પેલા બેલ પડી જાય, કામ થઈ જાય, પરસેવો છૂટ્યો બિચારાને. એમ કેટલાને બિચારા પરસેવો છૂટતો હતો કે આમ જનરલ પૂછ્યું ત્યાં સુધી વાંધો નહીં, રખે ને મને પૂછશે તો, રખે ને મને પૂછશે તો. આપણે દાખલા ક્યારે સભા નથી પૂછતા, પૂછ્યું હોય તો એકને પૂછે ને તો આમ આમ આપણે દ્રષ્ટિ નાખીને તો એટલો તરત ઊંધું મને એમ જોવા, રખે ને મને ન પૂછે થારું એમ. એમાં મારે જે રહેવા દો, કોઈને પૂછવું નથી આપણે, અમે જ ઉત્તર કરી. રાજીના રેડ થઈ ગયા બધા કે આખું વિઘન ગયું માથેથી. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું, જે હે મારા, તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો. શ્રીજી મહારાજ બોલ્યા, જ્યાં દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જોયે છે અને કુરૂપને જોયે છે તથા બાળ યૌવન અને વૃદ્ધપણાને જોયે છે, એવા અનંત પદાર્થને જોયે છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે પણ પોતે પોતાને નથી જોતો, તે જ અજ્ઞાની મતિશય અજ્ઞાની છે. આવી કલ્પના કોઈ નહીં બિચારે કર્યો કે આવો ઉત્તર મહારાજ કરશે. અને મહારાજ ઉત્તર કર્યો એમાં એવું નથી કે મહારાજે ગડમથલ કરીને ગમે ઉત્તર કરી નાખ્યો, કે આ બરાબર ઉત્તર નથી, એમ નથી, 100% આમ થઈ ગયું કે નહીં, મહારાજ ઉત્તર યથાર્થ જ કર્યો. કે ઉત્તર કર્યો મહારાજ, કે દેહમાં રહેનારો જીવ એ શું જોવે છે? રૂપને જોવે છે, કુરૂપને જોવે છે, બાળ યૌવન વૃદ્ધાપણને જોવે છે, પણ જોનારો પોતાને જોતો નથી. અને ભક્તો, આમ જરાક દ્રષ્ટિ અંતરદૃષ્ટિ કરીને તેમ લાગે કે મહદઅંશે જીવની આ જ પ્રકૃતિ છે. મહદઅંશે રૂપને જોશે, કુરૂપને જોશે, બાળપણાને, વૃદ્ધપણાને, પ્રૌઢાપણાને જોશે. હંમેશા વ્યક્તિ બાહ્ય દ્રષ્ટિથી વર્તે છે, માણસ સામેનાને જ જોવે છે, રૂપને જોવે, કુરૂપને જોવે, બાળપણ, વૃદ્ધાપણ એટલે સામાના જોવે છે, પણ પોતે પોતાને જોતો નથી. ક્યારેક ક્યારેક એવું લાગે આ જીવને બીજાના મોક્ષ કરવાનું જેટલું તાન છે એટલું પોતાના મોક્ષનું નથી. એને જો પોતાના મોક્ષનું તાન લાગી જાય તો બેડો પાર. એવું તમે ઘણા ના મોઢે સાંભળશો, આનું કલ્યાણ થશે, આમ કરે છે તો આનું કલ્યાણ થશે, એવા તમે કેટલાય ના મોઢે વાત સાંભળશો. પણ એવો કોઈક જ્વલે મુમુક્ષ આત્મા હશે કે હું આમ નથી કરતો તો મારું કલ્યાણ થશે, એમ કહેનારો કોઈક જ્વલે મુમુક્ષ જોવાય. એમ બાહ્ય દ્રષ્ટિથી જ એની પ્રકૃતિ ઘડાયેલી છે. મહારાજ કે અજ્ઞાની છે, અજ્ઞાની માને કોઈ વસ્તુ, જ્ઞાન એટલે જાણવું, અજ્ઞાન એટલે કઈ નથી જાણતો. અજ્ઞાની શું કામ કીધો, કેમ એને જ્ઞાની ન કીધો, અજ્ઞાની શું કામ કીધો? તો મહારાજે અજ્ઞાન એટલા માટે કીધો, કાંઈ ન જાણે એને અજ્ઞાની કહેવાય. મહારાજ કે પોતાને બુદ્ધિમંત સમજે છે પણ મોક્ષની બાબતમાં કાંઈ જાણતો જ નથી. કેમ કરીને મોક્ષ થશે ને કેમ કરીને ભગવાન રાજી થશે ને કેમ કરીને છેલ્લો જન્મ થશે એવી કશી જ ગતાગમાને નથી. અને ભક્તો ક્યારેક ક્યારેક જેને સત્સંગનો જોગ જ નથી ને, એને તમે વાત સાંભળો તો તમારા મનમાં થાય કે હજુ આ બધો બિચારો હાવ પ્રાથમિક અવસ્થામાં લાગે છે. જગતમાં એ બહુ મોટો કહેવાતો હોય, જગતમાં ખૂબ મોટો કહેવાતો, લોકો એની સલાહ લઈને કાર્યો કરતા હોય, વ્યવહારના કાર્યો. પણ મોક્ષના પથ્થે આમને સામને જ્યારે તમે બે પ્રશ્ન કાઢો ને ત્યારે ખબર પડે હજી આ ભણવા જ નથી બેઠો. એમ મોક્ષની કોઈ ગતાગમ નથી. જગતના વ્યવહારના કાર્યો ઘણા શ્રેષ્ઠ શ્રેષ્ઠ કરી જાણે છે પણ મોક્ષની બાબતમાં કોઈ દી વિચાર નથી કે મર્યા પછી શું. ડાહ્યો એનું નામ, જીવતાનો વિચાર તો કરે પણ એના કરતા મર્યા પછીનો વિશેષ કરે નામ ડાહ્યો. કારણ કે જીવતાના વિચાર કરવા કરતા મર્યા પછીનો વિચાર વધારે કરવો પડે એમ છે. એનું કારણ એ છે, જીવવાનું તો બહુ ઓછો સમય છે, મર્યા પછી જાજો સમય કાઢવાનો છે. જીવવામાં કેટલો સમય કાઢવાનો, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, કેટલો કાઢવાનો કે 500 વર્ષ? હે, હવે ટૂંકા આગળવાનું શું બહુ વિચાર કરી કરી કરવો, એમાં શું બહુ માથા મારી મારી કરવું? તમને ખબર હોય પ્રદર્શન કરે, પ્રદર્શન મૂર્તિ પ્રદર્શનમાં બનાવીને મૂર્તિ મંદિરમાં પધરાવવાની પણ બનાવે, એકનો એક કારીગર કરતો હોય પણ એ પ્રદર્શનની મૂર્તિ બનાવતો જરાક આમ તેમ રહી ગયો તો બહુ માથું ઓલો મારે નહીં કે ભલામણ આમ કરવી જ પડશે, આમ કરવી જ પડશે. જ્યારે મંદિરમાં પધરાવવાની મૂર્તિ બનતી હોય તો જરાકે ચલાવી ન લે, જરાકે ન ચલાવે. શું કામ? એને નિત્ય રાખવાની છે. પ્રદર્શનની મૂર્તિ તો શો છે, 5 દાડા 15 દાડે એને ભાંગીને ભૂકો કરી નાખવાની છે. એમાં વળી હું ખોટો ટાઈમ બગાડું, એમાં વળી આમ છે ને તેમ છે, હું બહુ માથું મારું. વાત સમજાય છે? એમ જીવવાનો આખો ખેલ તો પ્રદર્શન છે, જીવવાનો આખો ખેલ પ્રદર્શન છે. કદાચ સારી મૂર્તિ ઢળાણે, નબળી ઢળાણે, માને કદાચ 5 જણાએ વખાણ્યો એને અથવા 5 જણાએ ન વખાણ્યો, કદાચ રૂપિયા વાળો થયો અથવા તો ન થયો, કદાચ ફોર વ્હીલ ગાડી ફેર્યો અથવા તો સાયકલ રાખવી પડે, કદાચ લોકો ચારે બાજુ વાહ વાહ કરીને ખૂબ વિદ્વાન થયો અથવા તો બિચારો અભણ રહ્યો, પણ છે પ્રદર્શન. બહુ સારી મૂર્તિ પ્રદર્શન, બહુ સારી, પણ હારી હારી કરતા 15 દિવસ આટા મારશે ને પછી ભાંગીને મૂકો કરી નાખશે. એમ જીવતા જે કાંઈ કાર્ય છે પ્રદર્શન છે. 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે ભાંગીને ભૂકો કરી નાખશે, અને ભાંગીને ભૂકો કરશે, ભેગા થઈને હળગાવી દેશે. ભક્તો ક્યારેક ક્યારેક આપણા મનમાં એમ થાય કે આ તો ગજબ કહેવાય. મળી ઘટના ઘટેલી ખબર, જગત પ્રકાશ સ્વામી ધામમાં ગયેલા, એમ આમ ઘટના કેવી ઘટી કે સાંજે અમે ભેગા હતા, સાંજે રાત્રે 10 વાગ્યે ભેગા હતા, સાથે હતા બધા, અને સાથે એટલે વાતચીત આપણે હેત સારું ધરાવતા હતા, સાથે વાતચીત કરી ઘણી બધી વાર બેઠા, અને સવારમાં 5:30 વાગે તો ધામમાં ગયા. 5:30 વાગે ધામમાં ગયા એટલે બીજે દી હું ગયો તો એના મોઢા વારે હમ હું વારે વારે જોઉં કે ખરેખર આ ધામમાં વ્યા ગયા. કાલ બોલતા પેલી એક બાજુ બોલે સાંભળે, એક બાજુનું મોઢું દેખાય, તો વારે વારે એમ થાય ખરેખર વ્યા ગયા, ખરેખર વ્યા ગયા. મને એમ કહેતું હતું
અગ્નિ સંસ્કાર હમણાં બાળી દે, હાચીને બાળી દે, ખરેખર સળગાવી દે. અને ખરેખર સમાજે ભેગા થઈને સળગાવી દીધા. હે, 12 કલાક પહેલા હાલતા હતા, ચાલતા હતા, બોલતા હતા, અનેક વિચારણાઓ કરતા હતા, 12 કલાક પછી સમાજે ભેળા થઈને સળગાવી દીધા, રાખ થઈ ગઈ. એમ આ જે કાંઈ ખેલ છે એ બધું પ્રદર્શન છે. ગમે એટલું શ્રેષ્ઠ દેખાતું છે, કાલ હવારે બધા ભેળા થઈ સળગાવી દેશે. એની વળી ચિંતા શું જાજી? મર્યા પછીની જાજી જે ચિંતા કરે છે એને ડાહ્યો કહેવાય, એને જ્ઞાની કહેવાય. મર્યા પછીનો જેને વિચાર જ નથી, મર્યા પછીનો જેનો વિચાર જ નથી. અરે પ્રદર્શનમાં ગમે તેટલી શ્રેષ્ઠ મૂર્તિ બનાવી પણ પધરાવવાની મૂર્તિમાં ઠેકાણ ન પાડ્યું તો એ મૂર્તિને કોણ પધરાવશે? સ્વામી વાતોમાં લખ્યું ને, સ્વામી કે જ્યાંથી અચાનક ઉછાળા ફેરવવાના છે એને માટે જીવાત્મા રાત્રિથી મીંડ્યો છે, અને જ્યાં નિત્ય રહેવાનું છે એને માટે કાંઈ કરતો નથી. અને ભગવાન સ્વામિનારાયણે પણ અંત્યના 30માં વચનામૃતમાં લખ્યું, મહારાજ કે ડાહ્યો મુમુક્ષ નિત્ય વિચાર કરે આ ઘડીએના પળમાં મરી જવું છે, વિલંબ જણાતો નથી, આટલું કામ કર્યું છે અને આટલું કામ કરવાનું બાકી છે. ક્યો આયે હમ ક્યા કરતે હે ક્યા કરના હે સમજ લે જીવડા, એ દો દિન કી જિંદગી અપને પથ પે ચલો જીવડા. બહુ સરસ મહારાજ વાત કરે છે. મહારાજ કે અજ્ઞાની અજ્ઞાની કોણ છે? જીવતાનો જ જેને વિચાર છે, મૂવા પછીની જેની પાસે કોઈ વાત નથી, બસ એ જ અજ્ઞાની અજ્ઞાની છે. મહારાજ કે બધું જીવતા દેખાય એની સામે જેની દ્રષ્ટિ છે, મર્યા પછી જે દેખવાનું છે એની સામે જેની દ્રષ્ટિ જ નથી એ અજ્ઞાની અજ્ઞાની છે. રૂપને જોવે છે, કુરૂપને જોવે, બાળપણું, યૌવનપણું, વૃદ્ધપણું એ મર્યા પછી દેખાવાનું છે? હે, એ તો જીવતાનો ખેલ છે. જીવતાના ખેલ સામે જેને દ્રષ્ટિ છે એને નાટકને સાચું માની લીધું છે, એને મૂળ પાત્રને ન જોયું, નાટકને જ સાચું માની ખેલી રહ્યો છે. નાટક તો શોરૂમ છે, શો છે, 2 કલાક 5 કલાક 10 કલાક મનોરંજન કરાવશે. નાટકમાં ભરતું હરી બનશે પણ મૂળમાં જો એ જેહલો વાઘરી હશે ને તો બીજે દાડો જેહલો જ થવું પડશે. અને કદાચ નાટકના પ્રસંગમાં એની પાસે કેટલા ઝૂરતા છે, નામદાર નામદાર નામદાર, પણ બીજે દાડે એને કોકની ખેતરમાં દાડીએ જવું પડશે. એમ આ જગતમાં કદાચ આખું જગત વાહ 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 કરશે, પણ જો હરિભજન નહીં કર્યો હોય, મહારાજ કે પોતાના આત્માનો શ્રેયનો વિચાર નહીં કર્યો હોય, પાછી વૃત્તિ વાળીને ભગવાન નહીં ભજ્યા હોય, તો મહારાજ કે એની પોઝિશન જેહલા વાઘરી જેવી જ થશે. દેહને મૂક્યા પછી કાંઈ હાથમાં નહીં આવે. દેહને મૂક્યા પછીનો પણ જેને વિચાર છે એ જ્ઞાની છે. મહારાજ બહુ સરસ કહે છે. મહારાજ કે એ જ અજ્ઞાની છે જે બધું જોવે છે પણ જોનારો પોતાને જોતો નથી, પોતાના આત્મા સામે દ્રષ્ટિ નથી, આત્માના પરમ સુખની સામે જેની દ્રષ્ટિ નથી. મહારાજનો મત તો કેવો છે? અરે સમય તો વાતો મેં એમ લખ્યું, પોસાય તેટલો પ્રેમ દેખાતો હોય, પરંતુ યાદ રાખજો મોક્ષના પથમાં એકલો પ્રેમ પણ કામ નહીં લાગે. પ્રેમની સાથે શક્ય છે પ્રેમ ઘણો જણાતો હશે, પરંતુ દેહનું પોષણ થતો હશે તો પણ પ્રેમ જણાતો હશે. આત્માનું પોષણ થાય જે પ્રેમ દેખાશે એ જ પ્રેમ સનાતન સત્ય સાબિત થશે. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્યા કૃષ્ણ ભક્તિશ્ચ સર્વદા. એટલે બહુ સરસ વાત અહીંયા મહારાજ બતાવી રહ્યા છે. મહારાજ કે જોનારો બધું જ જોવે છે પરંતુ પોતાને જોતો, પોતાને નથી જોતો, એનો મતલબ પોતાના મોક્ષનો વિચાર કરતો નથી, પોતાના આત્મશ્રેયનો વિચાર કરતો નથી, મર્યા પછી શું પોઝિશન થશે એનો જેને વિચાર નથી, મહારાજ કે એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમ શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ઘ્રાણ ઘ્રાણ ઇત્યાદિ સર્વે ઇન્દ્રિયો કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી, એ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. પોતાના રૂપને જોતો નથી, પોતાના સુખને જાણતો નથી. જોકે ભક્તજનો, આપણો સંપ્રદાય તો પરમાત્માની સાથે સીધા લગાવવાળો સંપ્રદાય છે, સીધા પરમાત્માના સાથે લંગાવવાળો સંપ્રદાય છે, તેમ છતાં એમ મહારાજ પોતાના રૂપને જોવાની વાત કરી રહ્યા છે. પોતાના રૂપને જોવાની વાતનો મતલબ એવો થાય કે મહારાજ એમ કહેવા માગે છે કે તું દેહરૂપ જ વરત છો, તો અને દેહરૂપ વરત છો માટે દેહને સુખ થાય એવું જ તું કરે છો, આત્માને સુખ થાય એવું જ્યારે તું કરીને ત્યારે તું જ્ઞાની કહેવાય. તને તાલાવેલી વિષય પ્રાપ્તિની લાગીએ છે એવી તાલાવેલી મને પામવાની જ્યારે લાગે ત્યારે તું જ્ઞાની કહેવાય. મને જ્યાં સુધી પામવાની તાલાવેલી નથી લાગી ત્યાં સુધી અજ્ઞાન છે. જોકે સ્વામિનારાયણ સંપ્રદાયની ફિલોસોફીમાં તો ભગવાનને પામવા સિવાયની કોઈ પણ તાલાવેલી છે ને એ હજુ અજ્ઞાન જ છે. કદાચ આત્માને નિરખવાની તાલાવેલી જાગે ને કદાચ આત્માને નિરખી પણ લે, પણ એને પરમાત્માને પામવાની તાલાવેલી ન જાગે ને તોય હજુ અજ્ઞાન જ છે. મહારાજ સ્વયં લોયાના 7મા વચનામૃતમાં એમ કે બ્રહ્મરૂપ બન્યો એને પણ પરબ્રહ્મ તો જાણવા જ રહ્યા છે, પરબ્રહ્મ તો જાણવા જ રહ્યા છે. તમે વિદિત્વાતી મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અનાય. મહારાજ કે બીજો વિકલ્પ નથી, જીવાત્માને પૂર્ણ જ્ઞાન માટે પૂર્ણ સુખ માટે બીજો વિકલ્પ જ નથી. એમ ભગવાનનું શરણાગત પણ સ્વીકારવા સિવાય બીજો વિકલ્પ નથી. બીજા વિકલ્પ હોય ને તો ચાલી શકે, નો ભજન કરીએ તો સમજાય. સુમલનું દૂધ નથી મળતું, ઉમલનું લઈ આવો. વિકલ્પ છે બીજો, પણ મોક્ષના પથમાં ભગવાનના સ્વરૂપને જાણીને પરમાત્માના ભજન સિવાય બીજો વિકલ્પ જ નથી. પરમ સુખ માટે બીજો વિકલ્પ જ નથી. જીવ હસતા હસતા હરિ ભજન કરે તોય ભલે, રોતા રોતા કરે તોય ભલે, આ જન્મે કરે તોય ભલે, અને કદાચ કરોડો જન્મ લઈને કરે તોય ભલે, જે દાડે મન મૂકીને ભજન કરશે તે દાડે એ જ્ઞાની સાબિત થશે ને તે દાડે પરમાત્માને પામશે. મન મૂકીને ભજન કરશે, નતર તો ભજન કરીએ છીએ પણ મન મૂકીને નહીં, મનને ચોરી ચોરીને ભજન થાય છે. મનને ચોરીને માને જરા તરા કરે તેમ થાય ઘણું કર્યું, હવે વ્યવહાર મન મૂકીને કરે છે. મનમાં એમ હોય કે આપણે 2-5 વર્ષ જો મહેનત કરીને તો 10-20 લાખ થઈ જાય, 20-1 લાખ થઈ ગયા ને તો પછી બેંકમાં મૂકી દઈએ, નિરાતે ભજન કરીએ અને ઠાકોરજી દયા કરે 20 લાખ થઈ જાય ને, હજી હું માયનોલાલ કોઈ તૈયાર ન થયો કે બેંકમાં મૂકીને પછી ભજનમાં લાગી ગયો, તરત સંકલ્પ કરે તો પછી 20 થયા, આ 5 વર્ષ 20 થયા, બીજું જરાક જો મહેનત કરી બીજા 30 થઈ જાય કે નહીં, મોંઘવારી નડે નહીં એમ. પચા થાય તમને એમ લાગે છે એ પછી ભજનમાં લાગી જાય. મનમાં એમ થાય 50 થયા છે, એક વર્ષ મોડું, આ 50 જો શેરમાં રોકી દીધા હોય ને 1 કરોડ થઈ જાય પછી એ નિરાતે ભજન કરશું અને મૂકે શેરમાં તે 50 લાખના 50 હજાર થઈને પાછા આવે, વળી પાછી શરૂઆત 1-1 થી. મહારાજ કે જીવ પાછો જ નથી વળતો. મન મૂકીને ભજન નથી કરતો, મન મૂકીને જગતના બધા જ કાર્યો કરે છે. જે દાડે મન મૂકીને ભજન કરશે તે દાડે એની મોજ જુદી હશે. મન મૂકીને ભજન કરશે જગતની ઉપાધિ ઓટોમેટિક ટળી જશે, કારણ કે ઉપાધિ ત્યાં સુધી રહે છે. મનોમાં એમ છે કે મારે આ વર્ષે 25 લાખ કમાવા છે, નથી કમાણું એટલે ઉપાધિ છે, મારે કશું કમાવું જ નથી પછી ક્યાં ઉપાધિ છે, જે મળ્યું છે એમાંથી વ્યવહાર મારો હાલે એમ છે અને બીજું કરવું નથી ઉપાધિ છે. સંકલ્પ જયારે વિરામ પામશે પછી કદાચ હરી ઈચ્છાથી એને કમાણી થાય તોય ભલે, હરી ઈચ્છાથી કદાચ ન થાય તોય ભલે, એ મન મૂકીને ભજન કરી શકશે. અને મન મૂકીને ભજન કરશે ને પછી જ મોજ આવશે. મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી એ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. જોકે મહારાજને તો પરમ સુખ સુધી પહોંચાડવા છે, પોતાના સુખ સુધી પહોંચાડવા છે, પણ મહારાજ કે પોતાના આત્માના સુખનો થોડો ઘણો અનુભવ થશે ને તોય પણ એને અહોભાવ થઈ જાય, પછી મને વળગવા માટે ઓટોમેટિક જીવ બળ્યો થશે એટલે તાન જાગશે, જીવની અંદર તાકાત આવશે જયારે આત્માનું જ્ઞાન થશે. સ્વામી વાતોમાં કેવું લખ્યું, સ્વામી કે કારણ વિના ખાલી બોલે રાખું તો અક્ષર છું, આત્મા છું, દેહ નહીં, તો અડધું અક્ષર રૂપ થઈ જાય, અડધું આત્મા રૂપ થઈ જવાશે. અને તો હકીકત છે ને, કારણ વિના તમે અડધો કલાક ગાળ્યું બોલે રાખો કોઈ પ્રયોજન નથી. અમને અડધો કલાક ગાળી બોલો, કેવું સરસ અંતકરણ થઈ જાય. હે,
જો ગાળ અસર કરી શકતી હોય, ખોટે ખોટી ગાળ જો અસર કરી શકતી હોય, તો ખોટે ખોટું હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, આત્મા છું, અક્ષર છું, એનું મનની કેમ અસર ન કરે? કેમ ન કરે?
જરૂર કરશે.
પાછી વૃત્તિ મુમુક્ષ જ્યારે વાળે અને હરિભજનમાં મનને લગાવે, ત્યારે ઓટોમેટિક સુખની શ્રવાણી વહેતી થાય, અને સુખની શ્રવાણી જ એને જ્ઞાની બનાવે.
જ્ઞાની કોને કહેવાય? જ્ઞાની તો તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે,
એને ઓટોમેટિક જ્ઞાની બનાવે. મહારાજ કહે પણ જગતમાં દ્રષ્ટિ નાખીએ છીએ ને તો મોટે ભાગે બધા અજ્ઞાની જ દેખાય છે. તેથી આપણે નહોતું કીધું કબા ગાંડાનું. સુરાખાચાર્ય કે મહારાજ કબો ગાંડો, મહારાજ કે તમને તો એક જ કબો ગાંડો દેખાય છે, અમને તો જ્યાં દ્રષ્ટિ નાખીને લાગટ કબા ગાંડા જ દેખાય છે. કે જ્યાં દ્રષ્ટિ નાખીએ ત્યાં. અને હકીકત છે, શિબિરને છાવણીને છોડીને તમે જાજો રાજકોટની બજારમાં નીકળું, અમદાવાદની બજારમાં નીકળું, આ છાવણી સાંભળીને ગયા છે ને, તમને કબા ગાંડા લાગશે લાગટ. આ સત્સંગ કરીને ગયા હોય ને, એને મહિનો બે મહિના કબા ગાંડા જ લાખે દુનિયા આખી, પણ ધીમે ધીમે એનો વા મળે વાવા, ધીમે ધીમે મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના થાય, પછી એમ થાય કે ના ના આ બધા હવે કાંઈ ગાંડા નથી. અને એટલો મોટો સમાજ થોડો ગાંડો હોય, મોટા મોટા ગ્રેજ્યુએટો એમ થોડા કાંઈ ગાંડા હોય. સાધુ તો કહેતા હતા પણ એ બહુ માન્ય થાય એમ નથી. સમાજ બહુ મોટો થઈ જાય ને પછી લોકો એની વાતને સ્વીકારવા માંડે. સ્વામી વાત તમે લખ્યું ને, 10-12 મિત્રો આમ ફરવા ગયેલા, એમાં ફરીને પાછા આવતા હતા, એમાં ઘટના એવી ઘટી, રસ્તામાં તરસ્યા થયા. હવે પાણી પીવું હતું, પાણી પીવા માટે કે વાસણ વાસણ કાંઈ ન મળે, પીવું છે એમાં. પછી મનમાં વિચાર કર્યો, કૂવો તો આવ્યો, પેલા જૂના જૂનવાણી જોડા આવતા મોટા, ખંભાતી કહેતા શું કહેતા, એ જોડા આવતા બૂટ. મનમાં વિચાર કર્યો, આપણે બૂટને બોળીએ ને તો લીટર પાણી થામી જાય. માથે ફાળિયા બાંધતા, એડીએ બાંધે ફાળ્યું અને કૂવા ઉતાર્યો બૂટ, એક લીટર પાણી આવે એક ધકે, મળ્યા પીવા. પીતા પીતા 11 પીધું, એક કે હું નહીં પીવું. કેમ? તો કા તો ચરમવારી કહેવાય, આનો પીવાય. અરે ચરમવારી હોવા દાણ થતો પી લે ને 11 પીધું, તને શું વાંધો? તો ના હું નહીં પીવું, હું પીવાનો નથી. અને જો હમણાં જ આવું કે અને બધાને કહી દઉં છું, આને ચરમવારી પીધું, 11 જણા ચરમવારી પીધું. ઓલા કે ભાઈ સાહેબ કહેતો નહીં, કહેતો નહીં, કહેતો નહીં. તો ના હું તો કહેવાનો, આને ચરમવારી પીધું. ત્યારે ઓલે 11 હંપી ગયા, એ કે હા ભલે અમે 11 જણ કહેવા ને આને ચરમવારી પીધું. ઓલે કે પણ મેં ક્યાં પીધું? ભલે તે ન પીધું પણ અમે 11 કહીશું માનશે સમાજ કે તું એક કે માનશે? ઓલો કે ભાઈ સાહેબ તમારું ભોગ ને મારું ભોગ કહેતા ને? તો કે એમ નહીં, હવે તો 5 કિલા પેંડા ખવડાય તો ન કહે, નતર કહી દેવું કે બિચારા ખવડાવો પડ્યા. વાત સમજાય? મહિના સુધી એમ લાગશે કે આ બધા કબા ગાંડા છે, બે મહિના ત્રણ મહિના ચાર મહિના પાંચ મહિના પછી ડાયા મળશે લાગવા, બહુ ડાયા બાકી કમાલ કરી. હજી 2 વર્ષ પહેલા હું ઓળખું છે ને પણ કાંઈ નહોતું મળો, એવો હંસર એવો ડાયો, 5 કરોડનો માલિક થયો 2 વર્ષમાં, બાકી કેવું પડે, બહુ ડાયો. અને પછી એના જેવું ડાયું થવાનો આપણને સંકલ્પ મળશે, થાય એવા ડાયા થઈ જાય, 2 કરોડના 5 કરોડ થાય એવા, સમજાય? અમને જો છાવણી ભરતા રહ્યો તો વાંધો નહીં આવે, નવો શીલો પડી જાય અને પછી આ વાતને હા પડવા માંડશે. મહારાજ કે અજ્ઞાનીમાં અજ્ઞાની એ છે જે પોતાના સુખને ભોગવતો નથી, પોતાના રૂપને જાણતો નથી, એ સર્વે અજ્ઞાની મતિશય અજ્ઞાની છે. મારે પછી એમ થયું કે હવે હાવ એક લેબલ આપવા કરતા 2-4 ઠપકારી દેવા દે ને. અજ્ઞાનીમાં અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે. આમ શબ્દો મીઠા વાપર્યા, અજ્ઞાની બહુ એટલો બધો આકરો શબ્દ ન કહેવાય, ઘેલો શબ્દ બહુ આકરો ન કહેવાય, અર્થ તો એકનો એક જ થાય છે પણ શબ્દ જરાક મીઠો છે. અજ્ઞાની અતિશય અજ્ઞાની છે, ઘેલામાં અતિશય ઘેલો છે. પછી ફેર્યા અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. અને પછી એટલે તો અને એ જ સર્વે નીચમાં અતિશય નીચ છે. ફરતા 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 આમ આખી ચકડી મારી દીધી મહારાજે, નીચમાં અતિશય નીચ છે. કોણ કોણ?
વિચારું, મહારાજ મને તો ટકોર નથી કરતા ને, મને તો ટકોર નથી કરતા ને, મહારાજ અંતર્યામી છે, રખે મને તો ઈશારો નથી કરતા ને, કે તું અજ્ઞાનીમાં અજ્ઞાની છો, ઘેલામાં ઘેલો છો, મૂર્ખમાં મૂર્ખ છો, નીચમાં નીચ છો, મહારાજ મને જ નથી કહેતા ને. જો આત્મા શ્રેય થાય એવું અનુસંધાન રાખીને વર્તાતું હોય તો મહારાજ આપણને નથી કહેતા ને. જો દેહને સુખ થાય ભગવાન નારાજ થાય વર્તાતો હોય તો સમજવું મહારાજ મને જ કહે છે, બીજા કોઈને કહેતા નથી, મહારાજ મને જ કહે છે. મને જગાડવા માટે વહમાં વચન કહીને પણ મહારાજ મને જગાડે છે. બહુ સરસ વાત કરે. ત્યારે શુકમુનિ આશંકા કરી જે પોતાનું સ્વરૂપ જેવું તે શું પોતાના હાથમાં છે, અને જો પોતાના હાથમાં હોય તો જીવ શીત અતિશય અજ્ઞાની રહે. તે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે, અને કે દાડે એને પોતાના સુખને જોવાનો આદર કર્યો ન દીઠ્યું. શુકાનંદ સ્વામી કહ્યું કે પોતાના હાથમાં છે. મહારાજ કેવી વાત કરી, કારણ કે મહારાજ એમનું કહેતા ને પોતાના હાથમાં છે તો ક્રોસ થાત, તો પોઈન્ટ ક્રોસ થાત. હું કામ ક્રોસ થાત, મહારાજનો પોતાનો મત એવો છે કે ઉપાસના વિના કોઈ દી આત્મા દર્શન થાય નહીં, પણ ક્રોસ થાય તે સ્વરૂપરી ભગવાન છે ને, થવા દે ક્રોસ. કેવું સરસ બોલ્યા જો. ત્યારે શુકમની જયારે આશંકા કરી કે મહારાજ પોતાનું સ્વરૂપ જોયું તે શું પોતાના હાથમાં છે, અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અજ્ઞાની રહે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સત્સંગ થયો છે એટલે ઉપાસના આવી ગઈ, જેને મારું શરણાગતપણું છે એને તો પોતાના હાથમાં જ છે, એટલે ક્રોસ પોઈન્ટ કાઢી નાખ્યો પેલો. ઉપાસના થઈ ગઈ, મારો શરણાગત બન્યો એને તો પોતાના હાથમાં જ છે. અને ખરેખર ભક્તો અમુક લગ્ન વિને આપણું ગાફલાઈમાં ઘણું બધું એ જાતું છે. એક હરિભગત મને કહેતા હતા, એ કે સ્વામી ઘણા વર્ષ પહેલા મારા દાદા હતા, બહુ સારા હરિભગત, અને પૂજામાં રોજ વચનામૃત વાંચે, આમ તો અનેક ફેરી વાંચેલું હોય, અનેક ફેરી વાંચ્યા પછી હજુ વાંચવાની જરૂર છે, અનેક ફેરી સત્સંગ કર્યા પછી હજી સત્સંગ કરવાની જરૂર છે. એનું કારણ શું ખબર છે, જીવ ક્યારે જાગી જાય અને ક્યારે જબકારો થઈ જાય કાંઈ નક્કી નહીં. તમને ખબર જૂના જમાનામાં ચકમક કરતા, આમ ચકમક કરે ને રૂને અડાડે, ચકમક કરે ને રૂને અડાડે, અડધો કલાક મથે પદ્ધતિ તો એક ને એક જ, આમ કામ કરે આમ કરે આમ કરે આમ આમ એમ જ કરતા હોય, પદ્ધતિ ન બદલે, પણ એની પદ્ધતિ મેં ક્યારેક જબકારો થઈ જાય અને રૂને અડી જાય, એમાં જ ભડકો થાય, પછી તો તમારે પાંચ મણ મગફળી શેકી હોય તો શેકાય જાય, આખું ખળું શેક્યું હોય તો શેકાઈ જાય. પદ્ધતિ તો એની હતી ચકમકની, પણ એમાં ચકમકમાંથી ક્યારેક તિખારો જરી જાય તે દાડે અગ્નિ પ્રગટી જાય. એમ સત્સંગ કાયમ કરતો રહેવો, કાયમ કરતો રહેવો, કાયમ વાટે સંત સમાગમ કરતો રહેવો, કાયમ સત્શાસ્ત્રનું વાંચન કરતો રહેવું, નિત્ય નવો નવો સારો વિચાર પ્રાપ્ત કરતો રહેવું, નિત્ય સારા સારા શાસ્ત્રને વાંચતો રહેવું, ક્યારેક જબકારો થઈ જાય. આ ભગત કે સ્વામી મારા દાદા આમ તો રોજ વચનામૃત વાંચતા હતા, એમાં વળી પાછા પૂજામાં રોજ એક વાંચે, એમાં વાંચતા વાંચતા આ વિષ્ણુ વચનામૃત આવ્યું અને પૂજામાં વાંચતા હતા અને મનમાં આ વચનામૃત વાંચ્યું કે જેને સત્સંગ થયો છે અને આત્માનું દર્શન એ તો પોતાના હાથમાં જ છે, અને અંદરથી જબકારો થઈ ગયો. મનમાં એમ થયું, ઓહો મારા શું કહે છે, પોતાના આત્માનું દર્શન પોતાના હાથમાં છે અને આપણે કરતા નથી, ધિકાર છે મને, કેટલા વર્ષ વયા ગયા સત્સંગમાં, 75 પૂરા થયા તો હું કાંઈ ન કરી શક્યો. આજ તો જ્યાં સુધી આત્મદર્શન ન થાય અને આત્માની અંદર પરમાત્માના દર્શન ન થાય ત્યાં સુધી ઊભું જ નથી થવું પૂજામાં, અંજળ બી હરામ એમ કરીને બેસી ગયા. સવારના બેઠા, બપોર થયા, રોંડો થયો, હાંજ પડી, રાતના 10 અને 10 ઘડી જ્યાં થઈ ત્યાં તો જળાહાળ અંદરથી તેજ પુભરાણું, હૃદયની અંદર પ્રગટ ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. પૂરી 12 કલાકની મહેનતમાં તો પ્રગટ ભગવાનના દર્શન કરી લીધા, બોલો. એટલે જીવ જાગી જાય તો કામ થઈ જાય, જેદી તેદી જગાડવો તો પડશે જ, ગમે તેદી જગાડીએ, આજ જગાડીએ તોય ભલે, લાખ કે કરોડો જન્મ પછી જગાડીએ તોય ભલે, એક ફેરી જીવને જગાડવો પડશે. આમાં કઈ નિક્કી નહીં કોણ સાઈડ કાપી દેવો, સાધુ રેજન પાર્ષદ સાઈડ કાપી જાય, સાધુ ને પાળા બે રેજન હરિભગત સાઈડ કાપી જાય, કોણ સાઈડ કાપી જાય, મોક્ષ નો પથ એવો, અરે જૂનો રેજન નવો સાઈડ કાપી જાય, કોને કેટલી તાલાવી લગ્ન લાગી છે. મોક્ષના પથમાં લગ્ન બહુ મહત્વનું. મહારાજ કે ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય અને ચોંટી ગયું તો કામ થઈ જાય. એટલે કોણ કેટલી સાઈડ કાપીને કેટલું આગળ નીકળી જાય. આપણે આજ નથી વાત કરી પેલા ચણાકાની, બોલો 2 મહિના 2 વર્ષની અંદર તો સાઈડ કાપીને વિયા ગયા અક્ષરધામમાં. અને કડવા ભગતો બિચારા 50 વર્ષથી પૂજા કરે તોય રહી ગયા, બોલો. અને ઓલા વિયા ગયા શેખુદી દર્શન કરીને, કરો વિચાર. એટલે મોક્ષના પથની અંદર કોણ કેટલી સાઈડ કાપીને કેટલું આગળ જાય એ કાંઈ નક્કી કરી શકાય એ વાત નથી. એટલે આ પથમાં મહારાજ જે વાત બતાવી રહ્યા છે એ વાત એમ જ છે. એમ મહારાજ જે વાત જેમ બતાવે એ વાત એમ જ છે કે બહુ જ સાવધાનીથી મુમુક્ષ આગળ વધે તો વાંધો આવે. અને યાદ રાખો કે મહારાજ દર્શન કર દેવા માટે આવ્યા અને મહારાજ આવીને દર્શન આપે એટલા મેં પૂરું નથી જતું. શેક અક્ષરધામની અંદર એન્ટ્રી થઈ જવી પડે, ઇન્ટરવ્યુ માટે બોલાય એટલે કાંઈ માટી નથી થઈ ગયા, ઇન્ટરવ્યુ પાસ થાય તો કામનું. સમજાય? વિજાની ઓફિસ સુધી પગે તમે કઈ ધાડ મારી, ઉલટાની નુકસાની જાય 7000 પાછા નો આપે. એક તો વિજાય નો આપે ને 7000 ગાંઠ ના જાય. ઈ જો વિજાનો સિક્કો મારી દે તો 7000 સફળ. સમજાય? એમ મહારાજ દર્શન દન તેડી ગયા હોય એથી માટે નથી થઈ ગયા, કારણ કે દર્શન દન તેડી ગયા અને બધાને કીધું મહારાજ મન તેડી જાય છે. અને પછી ક્યાંક વાસનારીને અધવચ્ચે મૂકી ગયા તો આ બધા હું વિચાર, બાપા તો વહી ગયા શેખ અક્ષરધામમાં, બાપાની પાછળ કાંઈ કરવાનું નથી, કોઈ રસોઈ આપવાની જરૂર નથી, બાપા શેખ પગ્યા. નો દર્શન આપ્યા ને તો એમ વિચાર કરે બાપા કદાચ અધવચ્ચે અટક્યા, હાલો કાંઈક સંતો રસોઈ આપી, આચાર્ય માટે રસોઈ આપી, કાંઈક બાપા માટે પાછળ કરાવીએ, પણ બોલી નહીં ગયા. એની પાછળ હવે કાંઈ કરવાની જરૂર નથી, કોઈ કાંઈ કરે નહીં. અને પછી બીજા બાપા ડૂબકા ખાય. સમજાય છે વાત? એટલાથી પણ શેક પોગે જવાય તો કામનું, શેક પોગાય તો કામનું. એક જાંબુડા ગામમાં હીરો આહિર કરીને ભગત હતા. પછી મહારાજ તેડવા આવ્યા, બધાને કીધું કે હું મારા ધામમાં જાઉં છું. વિમાનમાં બેસાડ્યા અને મહારાજ વિમાન ઉપાડ્યું. અને પછી મહારાજ પૂછ્યું, હીરા કાંઈ સંકલ્પ છે? તો કે મહારાજ જીણાને પરણાવવાનો સંકલ્પ છે. કે હજી તો વાક્ય પૂરું ન થયું, મારે કાઢી નાખ્યું વિમાન બહાર. ઠાઠડી બાંધતા હતા તે તો હીરાભાઈ હવળ્યા. હાલ કોઈ કે દાદા બેઠા થયા, કોઈ કાકા બેઠા થયા. અને પછી સેટિંગ પાસ સરખું થઈ ગયું. ઝીણો થોડોક મોટો થયો, 8-10 વર્ષ થયા. ઝીણાને પરણાવવાનો ટાઈમ નજીક આવ્યો, એમાં ઝીણો એક ફીર વાડમાં કાંક ખડબડ વાળતો ને વીછી કરીડ્યો. ઝીણો ધમ વયો ગયો, મરી ગયો. અને પછી દીકરો એક હતો, ઉંમર પોતાની થઈ ગયેલી, દીકરો વયો ગયો. ખેતી કોણ કરે, બધું સંભાળે કોણ, એવી ઉપાધ્યાવી એવી ઉપાધ્યાવી, શરીરમાં અનેક રોગો થયા. અને પછી તો મહારાજને પ્રાર્થના કરે, મહારાજ હવે તેડી જાઓ, મહારાજ તેડી જાઓ. તો પછી આવે, બહુ હેરાન થયા, બહુ શરીરે અનેક પ્રકારના રોગો થયા. મહારાજ મૂકી ગયા પછી 28 વર્ષ સુધી નો આવ્યા, 28 વર્ષ કાઢવા પડ્યા. 28 વર્ષને અંતે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ ફરતા ફરતા એના ગામમાં જાંબુડામાં ગયા. મહારાશ્રી પધારે ખબર પડી, મહારાશ્રી પાસે જઈને બહુ રેડ્યા, બાબજી તમે ભગવાનને સ્થાને છો, મહારાજને પ્રાર્થના કરો, હવે મને તેડી જાય, હવે આ દુઃખ સહન થતું નથી. પાછું એલું સુખે મેં જોયું છે, વિમાનનું મહાલૌકિક મહારાજની મૂર્તિનું વિમાનમાં બેઠેલા મુક્તોની સાથે મહારાજ એ સુખે જોયું છે. પણ આમ હલવાઈ ગયો, ઝીણાને પરણાવા ગયો, આમાં હું રહી ગયો. માટે બાપજી કાંઈક દયા કરો, કાંઈક દયા કરો. વિહારીલાલજી મહારાજ કીધું, સારું અમે ભગવાનને પ્રાર્થના કરશું, તમે ભગવાનનું ભજન કરો, મહારાજ તમને થોડા દાડામાં તેડી જશે. આટલું કરીને વિહારીલાલજી મહારાજ ગયા. અને પછી હીરા ભગતે ભજન આદર્યું અને 8-10 દાડા થયા પછી મહારાજ દેહને છોડાવી ફરીવાર આવ્યા અને ધામમાં તેડી ગયા. એટલે શેક ન પોગાય ત્યાં સુધી અધૂરું. એટલે આપણે છે ને ટિકિટ એવી જ કપાવી, કેવી શેકની, ઠેકની થોડીક મોંઘી પડે, સીધી ટિકિટ તો મોંઘી જ પડે ને. વાયા કુવેતવાળીના લંડનના 22,000 રૂપિયા છે અને ડાયરેક્ટના 34,000 છે. પણ ડાયરેક્ટમાં ઉપાયથી નહીં, અહીંથી ઉપડ્યું એટલે સીધું ત્યાં ઉતારે. અને કુવેતવાળું તો 3 કલાક ને પડ્યું રહેવાનું. હવે 3 કલાક પડ્યું રહે ને શું ખબર, બીજું પ્લાન આવે ભાઈ હમણાં એ પ્લાનમાં જરાક મિસ્ટેક છે, માટે 5 કલાક પછી પ્લાન ઉપડવાનું છે. એટલે શું કરી લો, કારણ કે વાયા થયું ને એ મોક્ષના પથમાં પણ ધૂમ્ર માર્ગે વાયા માર્ગ છે, ક્યાં હલવાઈ જાય નક્કી નહીં, અરચી માર્ગે જ પોગી હગાય એવી તૈયારી કરી. ઘણા એવા હલવાઈ ગયેલા છે. આપણે ડાંગરવા ગામનો ઇતિહાસ છે ને, હગા કાકા ભત્રીજા બે હતા, તો પ્રસિદ્ધ વાત છે અગ્રોજી ને અમરોજી. અગ્રોજી ધામમાં ગયા મારા તેડવા માટે આવ્યા અને આખા ગામને ભેગું કર્યું, મારા તેડવા આવ્યા છે, વિમાન લઈને મારા તેડવા આવ્યા છે અને હું ધામમાં જાઉં છું એમ કહીને અગ્રોજી ધામમાં ગયા. અમરોજી બહુ રાજી થયા, બે કાકો ભત્રીજો, બે હારા હરિભગત. પણ વિમાન ઉપડ્યું, ગઘડાટી બોલાવતો, મહારાજ વાડી ઉપરથી આક્યું અને અગ્રોજીના મનમાં થયું, વાડી બહુ સરસ છે આપણી, હજી હમણાં જ કુવો ગાળ્યો છે, કાઢી નાખ્યું વિમાનમાંથી બહાર, જા કુવા કુહ ખે હાટું. મહારાજ જતા રહ્યા પણ શરીરનો અગ્નિ સંસ્કાર થઈ ગયો પાછળ, ભૂત થયા. વિચારો, મહારાજ તેડવા આવ્યા હતા, ભૂતિઓની આવી. છ મહિના સુધી ખૂબ હેરાન થાય, ખૂબ હેરાન થાય. એક દાડો અમરોજી વાડીએ ગયેલા અને વાડીમાં ઝાડ નીચે સૂતા હતા, ત્યાં અવાજ આવ્યો, અમરાજી અમરાજી અમરા અમરા. આના મનમાં થયો, આ તો કાકાનો અવાજ, કાકાનો અવાજ આય ક્યાંથી, કોણ બોલો છો? તારો કાકો અગ્રોજી. અરે તમે પણ, તમને તો મારા તેડવા આવ્યા હતા ને? તો કે આ મારા તેડવા આવ્યા હતા પણ મને કુવો ને વાડી યાદ આવી, મહારાજ મને મૂકીને વૈયા ગયા, ભૂતિઓની પ્રાપ્ત થઈ છે, આમાંથી હવે મને છોડાવી. પછી અમરાજીએ ભગવાનને છ મહિના સુધી પ્રાર્થના કરી અને અગ્રાજીને પણ કીધું, તમે પણ મારાને સતત પ્રાર્થના કરો. બે જણે છ મહિને જયારે પ્રાર્થના કરી પછી મહારાજ ભૂતિઓને છોડાવી અને પોતાનું દિવ્ય ધામ આપ્યું. એટલે કહું છું, અને એટલે લાગતું મારું બહુ આઘું લાગે છે, આંબુ આંબુ થઈ ગયા નહીં ઓલામાં. આપણે આ મહેનતથી હાલવું, સમજાય છે? આ મહેનતથી હાલ્યા છે, મહારાજ કદાચ ઓલી સ્કીમ અજમાવશે તો નુકસાનનો ધંધો નથી, ખોટનો ધંધો નથી, પણ ઓલા ઓલા પ્લાનથી આપણે હાલતા છીએ, મહારાજ આ સ્કીમ અજમાવશે તો ગોટો વળી જવું પડશે. મહારાજ એ તો સ્વતંત્ર મૂર્તિ છે, કઈ સ્કીમ અજમાવે કાંઈ નક્કી નહીં. આમાંથી સાત પ્રકારની સ્કીમ અજમાવે, બોલો, આમાં બેઠા એમાંથી હોત ને, કરો વિચાર લો. આમાંથી ઘણાને ઓલી સ્કીમનો લાભ આપી દે અને ઘણા ઘણાને આ સ્કીમનો લાભ આપે, તમે લો લેતા જાઓ. કોને કઈ સ્કીમનો લાભ આપવો એ સ્વતંત્ર છે, કોનો કેમ મોક્ષ કરવો એમાં સ્વતંત્ર છે, પણ આપણે હાર્ડમાં હાર્ડ સ્કીમને પકડવી કે જેથી કરીને ગમે તે સ્કીમ લાગુ પાડે તોય પણ આપણે સફળ જ થઈએ, એમ સફળ જ થઈએ. તમે જો ને વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થીને બધું કંઠસ્થ કરે, પોહા એ પ્રશ્ન આવે ને, ઠોઠીઓ શું કરે ખબર, આ પૂછ્યા છે, આમાં ટીક કરો, આ પૂછ, આમાં ટીક કરો, તે ટીક કર્યો ટાઈમ એકે નો આવે. પછી કેમ તું રિઝલ્ટ આવ્યું, તો કે ચાર માં એટી કેટી આવી, ચાર માં એટી કેટી આવશે ને, તો એમાં તો વર ફેલ જશે, આમાં તો જીવન ફેલ થઈ જશે. માટે ડાહ્ય મુમુક્ષ બહુ સાવધાન, બહુ સાવધાન. મહારાજના વચન ખૂબ ખટકો કરીને પાળી, નિર્વાસની કેમે કરી, નિર્વાસની થઈ, મારું ભજન કરીને મારા સુધી પોગી જવું છે. પછી ઇન્ડિયામાં રહીએ તોય ભલે, કેનેડામાં રહીએ તોય ભલે, અમેરિકામાં રહીએ તોય ભલે, તમારો કયો દેશ છે? હા, દુબઈ રહીએ તોય ભલે, પોહાઈને રહેતા હોય, પરંતુ આ સ્કીમની પદ્ધતિ જ પકડવી. આ સ્કીમની પદ્ધતિ પકડશે મોક્ષમાં ફેલ જશે નહીં, નતર લટકી પણ જવાય. મહેશભાઈ આ સ્કીમ લખી હો આપણે, કમલેશભાઈ તો આ સ્કીમ ઉપર જ હાલે છે, મહેશભાઈને કહું છું, આ સ્કીમ પ્રમાણે હાલશું તો વાંધો આવશે નહીં. પછી મહારાજ એ તો બહુ દયાળુ ભગવાન છે, સમજો ને, બહુ દયાળુ છે, જેટલું બને એટલું સરળ કરે, પણ ક્યારેક ક્યારેક છે ને એની સરળતાનો લાભ બીજા ઉઠાવી ગયા હોય અને ત્યારે બરોબર કડક થઈ જાય ને, ત્યારે આપણો જો નંબર લાગી જાય તો ભૂખા બોલી જાય, ખબર ને તમને. ક્યારેક ક્યારેક ભગવાન ખૂબ સરળ થાય ને ગમે એને લઈ જાય ને ગમે ખૂબ દયા કરે, પણ ખૂબ દયા કરે ને તેની દયાનો લાભ જો કોઈ ખોટે ખોટું ઉઠાવી જાય અને મારા હાવ નાના નાના સાધન માટે જેરી જેરી કામ માટે ઉપાડી જતો હોય, પણ એમાંથી ભખો ભાઈ હેઠા પડે, પછી મારે દાય છડે કે આ બધાને લઈ જઈને શું કામ છે, મારો એકી પૂરો પોકતો નથી, બધા વચ્ચે હેઠા આવ્યા છે, ક્યાંક ને ક્યાંક હલવાઈ જાય છે, અને પછી ભગવાન કડક થઈ જાય ને એ જ વખતે આપણો નંબર લાગે તો હેરાન થઈ જાય ને. અને ક્યારે કેવી રીતે હલાય એનું કઈ નક્કી હોતું નથી, માટે ખૂબ સાવધાની. મહારાજ બહુ સરસ કહે છે, સુખાનંદ સ્વામી કે મહારાજ પણ પોતાના આત્માને દેખું કે પોતાના હાથની વાત છે. મહારાજ કે દાડે દેખ્યો, કે દાડે દાખલો કર્યો તો કહો. મહારાજ કે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે, અને કે દાડે એને પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો અને ન દીઠ્યું. અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન સુષુપ્તિની અવસ્થામાં અંતરદૃષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વપ્ન જોવાને અંતરદૃષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદૃષ્ટિ કરે છે તો પોતાના સ્વપ્ન અતિશય ઉજ્જવળ પ્રકાશમાં જુએ છે, અને તે પ્રકાશની મધ્ય પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે, અને નારદ સનકાદિક જેવો સુખ્યો પણ થાય છે. કેટલી સરસ વાત કરી મહારાજ. મહારાજ કે જીવાત્મા પરવશ થકો તો સુષુપ્તિમાં જાય છે, ઊંઘમાં તો આંખ વીંચી જાય છે ને, પછી ક્યાં કાંઈ ખબર રહે છે. પરવશ થકત 7 કલાક આંખ વીંચીએ છીએ, પણ ભગવાનને રીઝવવા માટે અંતરદૃષ્ટિ કરીને કોઈ દી 1/2 કલાકે આંખ વીંચતા નથી. પોતાના આત્માને જોવા પરમાત્માના દર્શનને માટે જરાય પણ ફુરસદ નથી. એમાં પછી કેવું, ઠાકોરજી જેના ઉપર જેટલી વધારે મહેર કરે ને એટલો દૂર જાય. બોલો, જેના પર જેટલી વધારે મેરી એટલો દૂર. બોલો, હા સામાન્ય સાધારણ સ્થિતિ અમે ભગવાન થોડોક રૂપિયા આપી દે ને એટલે ભગવાનથી દૂર. પછી એમ કે આપણને છે ને મંદિર બંદિરમાં રસ નહીં, એ આપણને એ ચૂથણું કાંઈ ગમે નહીં. વાહ ભાઈ વાહ, જબરો ફિલોસોફર થઈ ગયો. તો ઠાકોરજી થોડીક બુદ્ધિ આપે ને થોડુંક એજ્યુકેશન આવે એટલે કહે ભાઈ એ બધી અંધશ્રદ્ધામાં આપણે માનીએ નહીં. ઠાકોર જરાક આમ ડગળી ફેરવશે ને તો માથા પછાડી પછાડી તૂટી જાય તો સેટિંગ નહીં થાય. પણ જીવની સહજ પ્રકૃતિ છે. એટલે સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કહે ઠાકોરજી ઉપરા પર 3 વરા હારા કરે ને 3 તો કોઈ મંદિરે ડોકાય એમ નથી. બોલો, ઉપરા પર 3 વરા હારા કરે ઠાકોરજીને તો સુખ્યા જ કરે. એક જણે મને ઇંગ્લેન્ડમાં કે અમેરિકામાં પ્રશ્ન કર્યો, મને કે સ્વામી ભારત ભગવાનનો દેશ છે, વાત સાચી? મેં કીધું હા સાચી. મને કે ભારત ભગવાનનો દેશ દુઃખી કેમ રાખ્યો? મેં કીધું એટલે જ. તમને લાઈટ થઈ? એ પોતાનો દેશ છે, પોતાનું સંતાન છે, પોતાનું સંતાન. બાપ હોય અને જે દીકરો વાલો હોય ને એને મારીને વઢીને પણ એને એમ હોય કે આને મારો મોટો સાહેબ કરવો છે. એટલે બાળકને ખબર નથી, મારે વહમું લાગે, પરાણે ભણવા મોકલે વહમું લાગે, પણ બાપાને ખબર છે કે આને મારે મોટો સાહેબ કરવો છે. એમ ઠાકોરજી ભારતમાં થોડું ઘણું આર્થિક દુઃખ મૂકે ને, ઠાકોરજીના મનમાં એમ છે કે આર્થિક દુઃખ જો રહેશે ને તો મારું ભજન કરશે, પરમ પદને પામશે. અને ઓલા તો પોતાના મનાણા નથી, ભલે પી પીને પોહાઈ ને જાય. ચંદ્રજભાઈ એની ઠાકોરજીની ચિંતા નથી, ક્યાં ક્યાં ગયા એમ. ભારત પોતાનો છે, ભારત પોતાનો. ભગવાન સ્વયં બોલ્યા છે, ખંડે અસ્મિન ભારતે વિપ્રાણૃણામ પ્રાપ્તા સદુર્લભામ. ભારત એ તો મારો દેશ છે, ભારત મારો દેશ છે, ભારત મારો છે. તો આ ઠાકોરજીનો દેશ છે ને એટલે ઠાકોરજી આને દુઃખી રાખજો ને. કાંક ને કાંક દુઃખ મોકલે રાખે, કાંક ને કાંક દુઃખ મોકલે, કાં તો ભૂકંપ કરે. હલો, અમુક અમુક વિદેશના છોકરા પૂછતા, સ્વામી કેમ અર્થક્વેક ભારત ભગવાનનો દેશ અર્થક્વેક કેમ થયો, અર્થક્વેક કેમ થયો? ઠાકોરજી એમ થયો, આ ભજન કરતા નથી, નકરા બીજા રવાડે ચડી જાય છે, તો જરાક એને દેખાડો એમ, જરાક હલાવું ને તો ખબર પડે. ક્યાં તો હલે ને ક્યારે હેઠા પડીએ કઈ નક્કી નહીં, એટલે થોડાક સીધા હરખા હાલે આમ. ઠાકોરજી જે કરે છે, દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. આપણને પરિણામ નથી દેખાતું, આપણને પરિણામ નથી દેખાતું, જેથી કરીને મનની અંદર દુઃખ થાય છે. ઠાકોરજી પરિણામ ભક્ત માટે કદી નબળું નિર્માણ કરતા હોતા નથી. એમ માટે જે પોઝિશનમાં ઠાકોરજી રાખે, પોઝિશનમાં બસ મારા ઠાકોરજીની પ્રસાદી છે એમ જ્યારે મનાશે, ત્યારે પોસાય તે પોઝિશનમાં મોજમાં રહી શકાશે. નતર કેવું, મન માનતું થશે ને મન ગમતું થશે ત્યારે મોજમાં રહેવાશે, ને મન ગમતું મળશે એટલે મોજ બધી ટળી જશે. પણ ઠાકોરજી હંમેશા ભક્તના છે. ભગવાન કોના છે? ભક્તના છે. અભક્તના ભગવાન કોઈ દી હોય નહીં. એટલે ઠાકોરજી જે કરે છે એ શ્રેષ્ઠ કરશે, જે કરે છે, જે કર્યું છે, જે કરશે, બધું શ્રેષ્ઠ કર્યું. એવો જ્યારે વિચાર થાય ને ત્યારે વાંધો આવે નહીં. એટલે હવે કોઈ દી તમે લોકો સંકલ્પ નહીં કરતા કે અમેરિકામાં બહુ સુખ આપ્યું, ઇંગ્લેન્ડવાળાને બહુ રૂપિયા આપ્યા, તમારે હેરાન થઈ જાવ તો તમને આપે. બોલો, જમપુરી જાવું સીધું મરી મરીને તો તમને હતે ના આપે. લો, એને ક્યાં તાણી હતી? એને ત્યાં તાણી છે, પણ એને ખબર છે કે પંક્તિની અંદર બેઠેલો ડાયાબિટીસ નો દર્દી છે અને એનો હિત્ય છૂને છે ને, તો એને લાડુ ન પીરસે એટલે માગે તો ન આપે, અને નક્કી કરીને મારી નાખવો છે તો એટલો ના પાડે ને તો પરાણે બે પીરસ મારા આમ તારા આમ ખાઈ જા બે ઉકલી જા જલ્દી આમ. ઠાકોરજીના મનમાં મારો આને મારે હાજો કરવો, જન્મ મરણથી મારે બારી કાઢવો છે, શેખ મારા સુધી પગાડવો છે. એટલા હતું ઠાકોરજી ભારતની અંદર દુઃખ મોકલે છે, જીવન સારા સારા ભક્તોના જીવનમાં પણ ઠાકોરજી દુઃખને મોકલે છે. એનું કારણ એટલું જ, જીવાત્મા મોક્ષમાંથી ફંટાય નહીં. એ બહુ અદભુત વાત મહારાજ અહીંયા કરી રહ્યા છે. મહારાજ કે જીવાત્મા દાખલો નથી કરતો, જો દાખલો કરે અંતરદૃષ્ટિ કરે તો મહારાજ કે જરૂર એને આત્માય દેખાય અને આત્માની અંદર સ્વયં હું પણ એને દર્શન આપું. આપણા મનમાંથી દાખલો કર્યા પછી એમ જ થાય સિવાય, તેમ છતાંય ભગવાન સ્વતંત્ર છે. સમજણું, ભગવાન મૂર્તિ કેવી છે? સ્વતંત્ર. અને સ્વતંત્ર હોવાને નાતે મહારાજે લોયાના સાતમાં કીધું કે એની પોઝિશન એવી દેખાય કે આને દર્શન થાય જ, પણ ન પણ થાય તો મારી ઈચ્છા સમજવી, કારણ કે ભક્ત સારો છે પણ દર્શન નથી ત્યાં સુધી સારો છે. દર્શન નથી કરાવે ત્યાં સુધી સારો છે, દર્શન કરાવી દીધા પછી આ સારો રહી શકે પોઝિશન નથી. આનું ફંટાઈ જાય એમ છે, આને કે ગંડવા ઉપડી જાય એમ છે, આ બહેકી જાય એમ છે અને મોક્ષ બગડી જાય એમ છે. તો એનું લેવલ એવું છે કે એને દર્શન દેવા પડે તોય પણ ભગવાન ઠાકોરજી સતે દેહ દર્શન ન આપે, દેહને મુક્તિ વખતે તો જરૂર આપે, આપે ને આપે જ. બાકી મહારાજ એમ કે ભક્ત જો દાખલો કરે તો અવશ્ય આત્માના દર્શન થાય, આત્માની અંદર પરમાત્માના પણ દર્શન થાય છે. અને નારદ સંકાદિક જેવો સુખ્યો પણ થઈ જાય છે. આપણને પ્રશ્ન આવશે, નારદ સંકાદિક જેવો સુખ્યો થઈ જાય? પણ યાદ રાખજો, અહીંયા મહારાજ જે વાત બતાવી રહ્યા છે, ઉપાસનાની વાત એક બાજુ રાખી દો. નારદ સંકાદિક ભજન કરી, સંકાદિકની સ્થિતિ, નારદજીની સ્થિતિ કેવી છે કે ભજન કરીને ભગવાન પરાયણ થયા છે, અંતઃકરણ શાંત વર્તે છે, એવું એના હૃદયમાં પણ અંતઃકરણ શાંત થશે. નારદજીને જેની ઉપાસના છે એના દર્શન થશે, આ નહીં પણ આ ભક્તને એને પોતાને જેની ઉપાસના છે એના થશે. પણ સાધન સ્થિતિમાં ભક્ત એવો થઈ જશે, સાધન સ્થિતિમાં ભક્ત એવો થઈ જશે નારદ સંકાદિક સેવો. અથવા તો બીજો અર્થ એવો પણ ઘટે, તે સમયમાં મારે જ્યારે વાત કરે છે ત્યારે પરોક્ષ ભાવથી વાત કરી રહ્યા છે. પરોક્ષ ભાવથી તો પરોક્ષમાં મારાના સમકાલીન સમયમાં પરોક્ષના ભક્તોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લેવાય તો કોને લેવા પડે? નારદ સંકાદિકને જ લેવા પડે. તો એનો મતલબ એમ થાય, આજના તબક્કે જો સમજવું હોય તો આવો જો દાખલો કરશું તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ પરમ પદને પામ્યા, પરમ શાંતિને પામી અને પરમ આનંદમાં છે, એવા આનંદમાં આપણે પણ ગરકાવ થઈ શકશું જો મહારાજ કીધું એ માર્ગે હાલશું તો. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને જ રહે છે, જેટલી કસર રહે છે એટલી પોતાની આળસે કરીને જ રહે છે. અને ખરેખર આળસ બહુ બગાડે, બહુ જ બગાડે. એમાં જો કે કથા વાર્તા કરીને અંગ બંધાણો હોય તો વાંધો ન આવે, નહીતર એજ્યુકેટેડ કરતાંય પણ અનએજ્યુકેટેડ રૂપિયા આવે ને એ પછી 7 વાગ્યા જાગે, 8 વાગ્યા જાગે, 9 વાગ્યા જાગે, પછી કદાચ પરંપરા આવે તો પૂજા કરે પણ ખાલી યંત્ર શો બની જશો એમ. તિલક ચાંદલો કરે, ઉભા ઉભા બે માળા ઘૂમડલી, બસ ભૂંગળી ઠપકાડી લી હાલતા. માહિતી મહારાજની પાત્રનો જે લગાવ છે એ લગાવ ખલાસ થઈ જાય, માહિતી અંદરનો લગાવ ખલાસ થઈ જાય. ભગવાનના ભક્તો યાદ રાખજો, ભગવાનને આપણે રાજી જ કરવા છે, ભગવાન સુધી જ આપણે પહોંચવું છે, તો અંદરથી જેટલો લગાવ થશે એની જ મોજ આવશે. અને એનું જ નામ ભક્તિ છે, તમારે લખવું હોય તો લખજો, એનું જ નામ ભક્તિ છે. જે ક્રિયા કરતા આનંદની અનુભૂતિ થાય, ભગવાન સંબંધિત જે ક્રિયા કરતા આનંદની અનુભૂતિ થાય એ સાચી ભક્તિ છે. માળા ફેરવતા ફેરવતા આનંદ 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 આવે ને એ ભક્તિ છે. માળા ફેરવતા ફેરવતા કંટાળો આવે ને, 11 માળા નિયમ આપી ગયા સ્વામી ક્યારે પૂરી થાય, એ ભક્તિ નથી. યાદ રાખજો, ભજનમાં ભક્તિમાં ભાવ જ્યારે ભળશે, ભક્તિમાં જ્યારે ભાવ ભળશે ને, પછી જ ભક્તિનો આનંદ આવશે. પ્રેમ જ્યારે નિર્માણ કરી શકશું પછી જ આનંદ આવશે. પછી 11 માળો નિયમ આપ્યું છે પણ મનમાં થાય 11 માળોને કીધું તું પણ શું કામ છે, લાઈન બેઠો બેઠો પૂરું મજા આવે છે, માળા ફેરવતા ફેરવતા મજા આવે ને, ત્યારે સમજો કે હવે રસ્તો પકડાણો છે. લખજો ક્યાંક ડાયરીમાં ન લખો ને તો હૃદયમાં લખજો, માળા ફેરવતા ફેરવતા મજા આવે ને, ત્યારે સમજો કે હવે રસ્તો પકડાણો છે. શાસ્ત્ર વાંચતા વાંચતા મજા આવે ત્યારે સમજો કે હવે રસ્તો પકડાણો છે. કથા વાર્તા સાંભળતા સાંભળતા મજા આવે ત્યારે સમજો કે હવે રસ્તો પકડાણો છે. પછી ભલે 11 માળા નિયમ હોય, 11 માળા ફેરવતા ફેરવતા મજા આવી તો સમજો રસ્તો પકડાણો છે. અને કદાચ 51 માળા ફેરવીએ છીએ પણ કંટાળો આવે છે તો સમજો કે હજી રસ્તો જડ્યો, સ્પીડ ઘણી દેખાય છે પણ રસ્તો જડ્યો નથી. ભક્તિની અંદર ભાવ ભળવો જોઈએ. ભક્તિની અંદર ભાવ ભળશે ને, અને ભક્તિની અંદર ભાવ ભળે છે ખબર કેમ પડે, તો કે ભક્તિ કરતા કરતા માળા વગેરે વગેરે કરતા થાકની અનુભૂતિ ન થાય ત્યારે સમજવું ભક્તિમાં ભાવ ભળ્યો છે. અને ભક્તિ કરતા કરતા થાકની અનુભૂતિ થાય તો સમજવું કે હજી રસ્તો જડ્યો નથી. ભક્તિમાં ભાવ ભળે, ભક્તિમાં ભાવ ભળે એટલે થાક ન લાગે. જો શિબિરની અંદર મહદઅંશે 98% ભગવાનને પામવાના તાનવાળા ભક્તો છે. એથી કરીને સવારે 7 થી સાંજના 10 વાગ્યા સુધી બેસી શકે છે, થાકતા નથી. જો થાકતા હોત તો કા ઉતાર અહીંયા છે, ઓફિસે અહીંયા ડિપોઝિટ ન્યા જમા કરાવી, ને સીધી સીધું બારોબાર ટિકિટ કપીને તમે જતા રહો, ક્યાં ખબર પડવાની છે. તો નથી જતા અને અહીંયા 12 કલાક ને 14 કલાક બેસો છો. એ જ વસ્તુ બતાવે છે કે ભક્તિમાં ભાવ ભળ્યો છે જેથી કરીને થાક લાગતો નથી. અને મન એમ જ કહે છે કે વાત સાચી છે, આપણે આમ કરવું છે, આપણે આમ કરવું છે. ભલે કરવું છે સંકલ્પ થયા પછી કદાચ ન પણ થાય, પણ આમ કરવું છે એટલો સંકલ્પ થયો ને તોય પણ એટલો તેને ફાયદો થયો જ. આમ કરવું છે એવો સંકલ્પ થયો, ભલે ન થયું, ફરી વાર જોગ થશે, ફરી વાર વાત સાંભળશે, ગમે ત્યાં વાત સાંભળશે, ફરી વાર મનમાં થશે આમ કરવું છે. ન થયું, ત્રીજી વાર ક્યાંક જશે ને ક્યાંક વાત સાંભળશે, અને ત્રીજી વાર સંકલ્પ થશે આમ કરવું છે. માણસને કોઈ પણ ક્રિયા કરવાનો એક વાર સંકલ્પ થાય, 2 ફેરી થાય, 3 ફેરી થાય, 4 ફેરી થાય, 5 ફેરી થાય, એનો એ સંકલ્પ આખી ક્રિયામાં પરિણમવાનો છે. વારંવાર આમ કરવું છે, એમ કરવું છે, કરવું છે, જ્યારે સંકલ્પ થશે ત્યારે પછી ક્રિયામાં પરિણમશે અને અવશ્ય મેવ એવું કાર્ય એનાથી થશે જેથી કરીને ભગવાન રાજી થઈ જશે. અને ભગવાન રાજી થાય એટલે કામ પૂરું થઈ જશે. અને ભગવાન જે રાજી કરી શક્યો એ જ જ્ઞાની, એ જ વિદ્વાન, એ જ પંડિત, એ જ પુરાણે, એ જ કવિ, એ જ કોવિદ જે ભગવાનને રાજી કરી શક્યો, એ વિનાના બધા જ અજ્ઞાની, બધા જ મારાના મતે ઘેલા, મૂરખ, નીચ. દુનિયા કયા લેવલમાં છે એના કરતાંય હું આમાંથી કયા લેવલમાં છું એનો વિચાર કરે એ સાચો મુમુક્ષ કહેવાય. એવી રીતે મહારાજે સરસ વાત કરી. ઇતિ વચનામૃતમ વિષ્ણુ થયું. સહજાનંદ સ્વામી મહારાજ.